Sobat, Batak Demang Ekso Bencali, Nani ni desa, kau sate lesuk. Moho bawa kaya hoya jah, atawa hoya prasan, teka iye nani desa, baki kaya hebran. Tika, moho bawa no jiak kaya hoya, kaya kaya hoya, અથવા જે મો દશા બહુ ક્ષીણ થઈ હોય ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તો જેણે પોતાના પોતામાં જ્ઞાન માની લીધું છે તેને ભ્રાંતિ કહીએ. અણમોલ આત્મસ્થિતિ દ્વારા સાધક માટે પૂરું ચિત્ર પરમકુમારોદય આપ્યું છે. આ પંચમ કાળમાં મોક્ષ નથી એમ કહેનારા છે, પરંતુ પરમકુમારોદય કહે છે કે મોક્ષ નથી તે ચર્ચામાં ગયા સિવાય તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમે કેટલા આગળ વધી શકો છો તે નિર્ણય કરો. આખો નકશો સાધકને મળે છે, જેની અનુભૂતિ કરવાની છે તેની રીત પ્રક્રિયા આત્મસ્થિતિ શાસ્ત્રમાં છે. આ એક એવું શાસ્ત્ર છે કે તમામ પાસાઓ એક ઠેકાણે એકત્રિત થયા છે. વાણી વાચક યશ સ્થળી કોઈ નયન અધૂરી રહે, યશો વિજયજી મહારાજે કહ્યું છે કે તમારી અમારી વાણી કોઈ પણ રીતે અધૂરી નથી. સાત નયો, સત્ભંગી, પ્રમાણ, નિક્ષેપ આ બધાને કેન્દ્રમાં રાખી વાણી નીકળી છે. પરમપ્રભાવદેવની સર્વાંગી વાણી છે. સદભાગ્ય છે કે આવા કાળમાં આપણને આત્મસ્થિતિ મળી, તે આત્મસાત થાય અને જીવનમાં જો વણાય ને જીવાય તો સમગ્ર જીવનનું અમૂલ પરિવર્તન થાય.
139 અને 140 બંને ગાથાઓ જ્ઞાનીની ગાથાના વર્ણનની ગાથા છે. 142મી ગાથા એ સાકાર પરમાત્માનું વર્ણન છે. નિરાકાર પરમાત્મા સિદ્ધ પ્રભુ છે અને સાકાર પરમાત્મા અજન પ્રભુ છે. નિરાકાર પરમાત્માને વર્ણવી ન શકાય તેવો શબ્દ ચીજ છે. જ્યાં તર્ક નથી, વાણી નથી, જ્યાં ભાષા વિકલ્પ કે વિચાર નથી, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. માત્ર પ્રાપ્તિ થયા પછી અનુભવ થાય. નિરાકાર પરમાત્મા છે જેને આકાર નથી, આત્મા નિરાકાર છે. પણ આત્મા જે દેહમાં ઉતર્યો તે દેહ સાકાર છે અને એ દેહમાં આત્મા હોવાના કારણે એ સાકાર પરમાત્મા કહેવાય.
જગતના પ્રાણીઓનું બે ભાગમાં વિભાજન થાય. આમ તો ઘણા બધા પ્રકારો જાતે રૂપ રંગ વર્ણ માર્ગના સ્થાન ગુણસ્થાન લેસિયા આદિના કારણે છે. પણ બે મુખ્ય પ્રકારો છે, એક જ્ઞાનીનો વર્ગ અને બીજો વર્ગ અજ્ઞાનીનો. અજ્ઞાની અને જ્ઞાનીને બરાબર સમજી લેવામાં આવે તો અજ્ઞાન દૂર થઈ જ્ઞાન પ્રાપ્ત થાય. સમ્યક સમજણ અને પ્રયત્નથી જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે અને અનુભવ પણ થઈ શકે. આ વાત શાંતિથી સમજીએ. અજ્ઞાની આત્માનું એક જ લક્ષણ અને તે માત્ર મોહભાવ. તેની સમગ્ર ચેતના મોહથી ભરેલી છે. કર્મના અસંખ્ય પ્રકારો છે. અસંખ્ય પ્રકારોમાં મુખ્ય પ્રકાર 8 છે અને તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. શ્રી કુંદ કુંદાચાર્યજીએ કહ્યું છે કે જેમ વૃક્ષનો આધાર મૂળ છે તેમ સમગ્ર સંસારનો આધાર મોહ છે. આધ્યાત્મિક પુરુષો કહે છે કે આ મોહ ન હોત તો દેખાતી સૃષ્ટિ ન હોત. આ મોહ રૂપી મૂળમાંથી 14 રાજલોકમાં ફેલાયેલો સંસાર છે. મોહનું એક જ કામ છે કે વિપરીત બતાવે, સત્યથી દૂર લઈ જાય, પરમાર્થથી દૂર લઈ જાય, જેથી જે નથી તે માનવાની કોશિશ કરે, જે છે તેનો ઇનકાર કરે. આ વિપરીત મનાવવાની પ્રક્રિયા જેના દ્વારા થાય છે તેને કહેવાય છે મોહ. મોહ એક નશો છે, મદિરા છે અને મદિરાનું પાન કર્યા પછી જેમ માણસમાં ભાન રહેતું નથી અને બેહોશ થાય છે તેમ આ મોહ રૂપી મદિરાના પાનથી જીવ અનંત કાળથી બેહોશીમાં છે. બેહોશ બનેલો માણસ કહે કે મેં આખું રાજ્ય તમને આપી દીધું, પણ હોય તો આપે ને, એના ખિસ્સામાં 5-10 રૂપિયા હોય તો કહેશે કે મારી પાસે લાખો રૂપિયા છે, આ એક ભ્રમણા છે, નશો છે, તેમ આપણે મોહના નશામાં છીએ. શ્રીમદજીએ કહેલું વાક્ય વિચારો.
વહ સાધન 12 અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. એમની મૌલિક વાત તો એ છે કે તમે આ બધું કર્યું ખરું, પણ બેહોશીમાં કર્યું અને ભાન વગર કર્યું, એટલે તમારા હાથમાં કંઈ આવતું નથી. થોડા પંડિતો કાશીમાં પૂર્ણિમાની રાત્રે ગંગા નદીના કિનારે ભેગા થયા હતા. ચંદ્રમા આકાશમાં ખીલ્યો હતો. તેમને થયું કે ચાલો આજે આપણે સહેલગાહની મોજ માણીએ. ભાંગના નશામાં ચકચુર હતા, નૌકામાં બેઠા અને હલેસા માર્યા. સવાર પડી અને જોયું, શિવશંકરે કમળાશંકરને પૂછ્યું કે આપણે ક્યાં છીએ. તેમણે કહ્યું કે જ્યાં હતા ત્યાં જ છીએ. કારણ શું? નાવ દોરડાથી બાંધેલી હતી, તે ખિલ્લાથી છોડી જ ન હતી. મોહના ખિલ્લાથી નાવ છોડ્યા સિવાય ગમે તેટલો ઉત્પાત કરશો તો પણ તમે ત્યાંને ત્યાં જ રહેવાના, નૌકા પાર નહીં થાય. ગમે તેટલી ક્રિયાઓ કરશો તો પણ સંસાર પાર નહીં કરી શકાય. પીત્વા મોહમયી પ્રમાદ મદિરા મૂન મન્વત ભૂત જગત, મોહરૂપી મદિરાનું પાન કરીને જગત ઉન્મત્ત બને છે. એક 50-60 વર્ષની નાનકડી જિંદગીના ટૂંકા ગાળામાં કેટલા બધા કજિયાઓ, કેટલો કંકાસ, કેટલી બધી કલ્પનાઓ અને સ્વપ્નાઓ, કેટલા વિરોધો, કેટલી પ્રેમની અને અણગમાની વાતો. સાથે જીવશું ને સાથે મરીશું એ વાત, અને થોડી વાર પછી તારું મોઢું પણ નથી જોવું તેવી વાત. એક જિંદગીમાં કેટલા નાટકો કરીએ છીએ. આ બધા નાટક પાછળ ડાયરેક્ટર મોહરાજા છે, તે આપણને નચાવે છે. તમે ગમે તેટલી તત્વજ્ઞાનની વાતો કરો, પણ તમારામાં મોહ હોય તો હજુ સંસાર તમારા માટે ઊભો છે. મોહ સમગ્ર સંસારનું મૂળ છે.
મોહનું પહેલું કામ, તમે જે છો તે નથી એમ મનાવવું, દૃઢ કરાવવું. આને કહેવાય છે આત્મવિસ્મરણ. અધ્યાત્મશાસ્ત્ર એમ કહે છે કે આપણે આત્મા ખોયો નથી અને આત્મા તરીકે મટી શકીએ તેમ પણ નથી. દેહ ઝેર ખાઈને મટાડી શકાશે, પણ આત્માને મટાડવાનો કોઈ ઉપાય જ નથી. આત્મા સનાતન છે, સત્ય છે, શાશ્વત છે, અશરીરી છે, નિત્ય છે. તમે ક્યારેય મટી શકશો નહીં. જીવનથી કંટાળો તો પણ આત્મા તરીકેનું રાજીનામું ચાલશે નહીં. તમે આત્મા તરીકે મટી ન શકો, પણ આત્માનું વિસ્મરણ થઈ શકે. તમે મટ્યા નથી, પણ વિસ્મરણ થયું છે. આ નાનકડી વાત અનંતકાળથી આપણને સંસારમાં ઊભા રાખે છે. આપસે ભૂલ ગયે, ઇનસે ક્યાં અંધેર, સમર સમર રબ હસ કહે, નહીં ભૂલેંગે ફેર. પોતે પોતાને ભૂલી ગયો. ચિદાનંદજી મહારાજે બહુ માર્મિક ભાષામાં પોતાની વેદના વ્યક્ત કરી છે. પ્રભુ, અમે તમારા ત્રણે આવ્યા છીએ, તમારા શરણે આવ્યા છીએ. અમારી સામે તો જુઓ, અમારી હાલત બહુ ગંભીર છે. દર્દી ગંભીર હોય ત્યારે ડૉક્ટરની ફરજ વધે છે કે દર્દીને બચાવી લેવાનો છે. અમે અત્યારે સિરિયસ છીએ. આ વખતે અમારી સંભાળ લેવી તમારું કર્તવ્ય નથી. તેઓ ભગવાનની સાથે લડે છે, ભગવાનને પૂછે છે કે થયું શું. તેઓ કહે છે કે મોહ મહામદ છાકતી હું છકીઓ હો નહીં શુદ્ધિ લગાર, ઉચિત સહી એણે અવસરે સેવકની હો કરવી સંભાળ.
મોહરૂપી મદિરાના પાનથી હું છકી ગયો છું અને છકી જવાના કારણે મારામાં જરાય શુદ્ધિ નથી, મારામાં જરા પણ સભાનતા રહી નથી. આ અવસરે સેવકની મારી સંભાળ લેવાની આપના માટે તક છે. તમે મારી સંભાળ કરો, મારો આ મોહનો નશો ઉતારો. મારે બીજું કંઈ જ કહેવું નથી. ભક્ત ભગવાન પાસે માગે તો એટલું જ માગે કે મને આ મોહનો નશો ચડ્યો છે તે ઉતરી જાય અને મને તેનું વિસ્મરણ થયું છે તેનું સ્મરણ થાય. મોહ છે એ પાપ કરાવનાર છે. પાપ જુદો અને પાપ કરાવનાર જુદો છે. આ વાતને જાગૃતિપૂર્વક સમજી લેજો. હિંસા એ પાપ, ચોરી એ પાપ, દુરાચાર એ પાપ, પરિગ્રહ એ પાપ, ક્રોધ માન માયા અને લોભ એ બધા પાપો છે. પરંતુ આ બધા પાપ કરાવનાર મોહ છે. પાપ જુદી વસ્તુ અને પાપ કરાવનાર પરિબળ જુદી વસ્તુ છે. પાપ તો ઘણી વાર ઓછા થયા છે, પણ અંદરમાં રહેલા મોહરાજા જ્યારે ક્યારેક એના ચક્કરમાં લેશે તેની ખબર નહીં પડે. તેથી કહ્યું છે કે બધા કર્મોનો રાજા મોહ છે. મોહનું સંચાલન અદ્ભુત છે. જગતમાં એક ક્ષત્રિય સામ્રાજ્ય કોઈ પણ રાજાનું હોય તો મોહરાજાનું છે. અનંતકાળથી તેનું શાસન ચાલે છે.
આપણા ઉપર મોહની સત્તા છે. મોહનું પહેલું કામ આત્મવિસ્મરણ કરવાનું છે અને સુખ જે કંઈ પણ મળે છે તે બહારના પદાર્થોમાં, વિષયોમાં, પર વસ્તુમાં અને સંયોગોમાં છે તેમ ઠસાવી દેવું તે મોહનું બીજું કામ છે. જ્યારે સુખ યાદ આવે ત્યારે શું યાદ આવે, ચાલો પાણીપુરી ભેળ ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, પિક્ચર જોવા જઈએ. બધાને પોતાની પ્રતિભા પ્રતિષ્ઠા બતાવવી હોય તો ઘરના સગડાને ભેગા કરીએ અને લોકો જોવે તેમ કરીએ. કોઈ પણ બેન નવા કિંમતી ઘરેણા પહેરે એટલે ઘરમાં રહી ન શકે. બધા જોવે અને વખાણ કરે તો આનંદ આવે ને. બધા પૂછે કે ક્યાંથી લાવ્યા, કેટલાના થયા, આપ આવી બધી વાતો કરવાની મજા આવે. અમારા એ લઈ આવ્યા. આ બધું આત્મબુદ્ધિ વિરુદ્ધની વાત છે. પર પદાર્થમાં સુખ માની કશો વિચાર કર્યા વગર પર પદાર્થની પાછળ આંખો મીચી સતત દોડવું તે ત્રીજું લક્ષણ છે. અને મોહનું ચોથું લક્ષણ બહુ મહત્વનું છે, અહમ અને મમ.
આ ચાર મોહના લક્ષણો છે. અવો મોહ હોય ત્યાં સુધી તમે જ્ઞાનની વાત કરો, શાસ્ત્રોની વાતો કરો, સિદ્ધાંતોની વાતો કરો, હજારો માણસોને ઉપદેશ આપો, પ્રવચનો આપો અને તેઓ સાંભળી મુક્ત બને તો પણ જ્ઞાની પુરુષો કહે છે કે જો તું મોહની સત્તા નીચે હો તો તારું જ્ઞાન આર્ટિફિશિયલ છે, કૃત્રિમ છે, પણ વાસ્તવિક નથી, તે અજ્ઞાન જ છે. અમારે એ જોવું છે કે તું કોની સત્તા તળે છો. જો તું મોહની સત્તા તળે જીવતો હો અને તારી પાસે આગમો કે નવપૂર્વનું જ્ઞાન હોય તો પણ તું જ્ઞાની નથી, અજ્ઞાની જ છે. કોઈ એવો મુનિ હોય કે તેને મોહની સત્તા હટી ગઈ છે પણ તેને મારુષ અને માતુષ એટલા શબ્દો પણ બોલતા આવડતા ન હોય તો પણ જ્ઞાની છે. મોટી ઉંમરે દીક્ષા લીધી, ભણે છે, યાદ નથી રહેતું. ગુરુને કહે છે કે મારી ઉંમરનો ભરોસો નથી, મારે શું કરવું, કોઈ ઉપાય બતાવો. ગુરુએ બે શબ્દો આપ્યા, મારુષ અને માતુષ. રોષ કરીશ નહીં અને રાગ કરીશ નહીં. જ્ઞાનાવરણીય કર્મનો એવો ઉદય કે તેના બદલે માતુષ માતુષ બોલ્યા કરે. અને કથા એવી છે કે તેમને કેવળ જ્ઞાન થયું, પક્ષપાત નથી, કેવળ જ્ઞાન એટલા માટે થયું કે મોહની સત્તાથી પર થઈ ગયા હતા. મોહની સત્તા ઉઠી ત્યાંથી આપણે સાધક.
સાધુ તે કહેવાય જે મોહની સત્તા તળેથી ઉઠી જાય. મુમુક્ષુ એને કહેવાય જે મોહની સત્તા હટાવવા મહેનત કરે છે. જેમની મોહની સત્તા સંપૂર્ણ ગઈ તે પૂર્ણ પુરુષ છે, વિતરાગ પુરુષ છે. જરા શાસ્ત્રીય પરિભાષામાં વાત કરીએ. મોહનીય કર્મના મુખ્ય બે પ્રકાર છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. આ બંને પ્રકારમાં બે ઘટના ઘટે છે, એક ઘટના ઉપશમની અને એક ઘટના ક્ષયની છે. આ ચર્ચા કરવી જરૂરી છે તો કંટાળો લાવશો નહીં. ક્ષય થાય એટલે કર્મો સાથે આપણો સંબંધ છૂટી જાય. કર્મો કાયમ માટે આપણને છોડીને જાય. તમે છેલ્લી વિદાય આપી દીધી કે અપ પીછે મૂળકે દેખના ભી નહીં. આપ જાઈએ તમે કર્મોનો નિકાલ કર્યો, ક્ષય કર્યો. હવે તે ઉદયમાં આવવાના નથી. કાયમ માટે નિકાલ થયો અને ઉપશમ એટલે થોડા ટાઈમ માટે
કર્મ આપણા ઉપર કામ કરી ન શકે, નિષ્ક્રિય સ્થિતિમાં મુકાઈ જાય. બહુ મૂક્યો હોય તો તેનો ટાઈમ નક્કી કરેલો હોય કે તે બે કલાક પછી જ ફૂટશે. જેમ બોમ્બ બે કલાક નિષ્ક્રિય સ્થિતિમાં રહે કે કામ ન કરી શકે, તેમ ઉપસમ કર્યો નિશ્ચિત ટાઈમ સુધી દબાયેલા જ રહે. જેમ અગ્નિ ઉપર રાખ ઢાંકી દો, અગ્નિ કામ ન કરે. ફૂંક મારો, રાખ ખસી જાય તો અગ્નિ પાછો પ્રજ્વલિત થાય. ગામમાં બારવટિયા આવ્યા અને ડીએસપીની પાર્ટી પહોંચી જાય તો બારવટિયા જાય ત્યાં છુપાઈ જાય. એવા છુપાઈ જાય કે પોલીસ રહે ત્યાં સુધી કશું જ ન કરે, પણ પોલીસ જાય એટલે પોતાનું કામ ચાલુ કરે. બે ત્રણ દિવસ પોલીસ રહે ત્યાં સુધી કામ કરે નહીં તેવી ઉપસમ અવસ્થા છે. ટાઈમ બિંગ કર્મો કંઈ ન કરી શકે એવી સ્થિતિમાં કર્મોને મૂકવા તે ઉપસમની અવસ્થા છે.
કર્મનો ક્ષય થવો તે અદ્ભુત ઘટના છે. કર્મનો ક્ષય કરવા એક અદ્ભુત અવસ્થા જ્ઞાનીએ કહી છે. સાતમા ગુણ અપ્રમત અવસ્થા છે. મુનિ જાગૃત થઈને જીવે છે. તેમની અપ્રમત અવસ્થા, તેમની વાણી, તેમનો વિચાર, તેમનું વર્તન, તેમનો વ્યવહાર વગેરેમાં પ્રત્યેક સમયે જાગીને જીવે છે અને પોતાના ઉપયોગને પર તરફ જતા રોકીને પોતાના જ્ઞાનમાં ઠેરવે છે. આવું નિરંતર કામ જે કરે છે તેને અપ્રમત અવસ્થા કહે છે. એ અપ્રમત અવસ્થા પછી કર્મ છયનો કે ઉપસમની અદ્ભુત ભક્તિની શરૂઆત ક્યાં થાય છે તેને શાસ્ત્રીય પરિભાષામાં અપૂર્વકરણ ગુણસ્થાન કહે છે. અહીંથી છપક શ્રેણી મંડાય અથવા ઉપસમ શ્રેણી મંડાય. છપક શ્રેણીમાં કર્મનો કાયમ માટે નિકાલ થાય, એવું કર્યું હોય એને પૂરું ચૂકવી દે એટલે કાયમ માટે તેમાંથી મુક્ત થઈ જાય. ઉપસમ શ્રેણીમાં દેવું કર્યું હોય અને એ પૂરું ઉપસમ શ્રેણીમાં કર્મને દબાવીને ઉપર ચડે છે, કર્મને એવી સ્થિતિમાં થોડા ટાઈમ માટે મૂકે છે કે જેથી એ ટાઈમમાં કર્મ સક્રિય ન બને, એ ટાઈમ પૂરો થતા કર્મ સક્રિય થાય.
વીર વિજયજી, મહારાજે મધુર ભાષામાં વાત કરી કે સંભાળજો, મને સ્વયં રાગે ઉપસમ શ્રેણી ચડીમાં ચડ્યા છે, ચડ્યા રે. આપણને નહીં પણ જે મુનિ ઉપસમ શ્રેણીએ ચડ્યા છે તેમને કહે છે કે તમે 11મી ગુણસ્થાને ઘણી ઊંચાઈ ઉપર પહોંચ્યા છો, પણ મુનિરાજ સાંભળજો, જો ગાફેલ રહેશો તો પહેલે આવી ઊભા રહેશો. શાસ્ત્રો પણ કેટલી સંભાળીને વાત કહે છે. સાંભળજો મુનિરાજ, આ ઉપસમ શ્રેણી છે, આ બધો ખેલ અંતર્મુહૂર્તનો છે. ક્ષય થાય તો કામ નહીં કરી શકે. એ વખતે 12મી ગુણસ્થાને છીણ મોહ વિતરાગ પુરુષને જેવો અનુભવ થાય છે તેવો અનુભવ 11મી ગુણસ્થાને ઉપશાંત મોહ વિતરાગ પુરુષને પણ થાય, એવી અદ્ભુત અનુભૂતિ સાધકને થાય છે. આ બધું નિરાતે એકલા બેસીને સમજવાનું છે અને વિચારવા જેવું છે. દોડધામ ઓછી કરશો ચાલશે, પણ સમજવું જરૂરી છે કે કેવી ઘટના બટે છે, કર્મનો ક્ષય કેવી રીતે થાય છે.
એક મોહભાવ છે અને બીજો આત્મભાવ છે. જ્ઞાની મોહભાવમાં, અજ્ઞાની મોહભાવમાં જીવે છે અને જ્ઞાની આત્મભાવમાં જીવે છે. તમે સાધુ હો તો પણ ભલે અને વક્તા હો તો પણ ભલે, ઋષિ હો, ત્યાગી હો, તપસ્વી કે શાસ્ત્રોના જાણકાર હો, જે કંઈ હો તે ભલે, લાખો માણસો વચ્ચે પ્રવચનો આપતા હો તો પણ ભલે, અમારે તો એ જોવું છે કે તમે કયા ભાવમાં જીવો છો. જો મોહભાવમાં જીવતા હશો તો તમારી ખતવણી અજ્ઞાની લિસ્ટમાં થશે, અને આત્માભાવમાં જોતા હો તો તમારી તત્વની જ્ઞાનીના લિસ્ટમાં થશે, સમય દ્રષ્ટિમાં થશે.
અંબાલાલ ભાઈની ટીકામાં કહે છે, મોહભાવનો જ્યાં ક્ષય થયો હોય અથવા મોહદશા બહુ ક્ષીણ થઈ હોય
મોહ પ્રશાંત એટલે નબળો પડ્યો હોય, મોહ અશક્ત બન્યો હોય તેને જ્ઞાની દશા કહેવાય. મોહનું જોર બહુ ન ચાલે. ઘરમાં દાદાજી બેઠા છે પણ વહુ આગળ એમનું જોર ચાલતું નથી. દાદાજી બહુ બોલે તો વહુઓ કહી દે કે દાદાજી છાનામાના માળા ગણો, મોહ છે ઘણો ખરો પણ ઘરમાં દાદાજીની જેમ અહીં મોહનું જોર ચાલતું નથી. મોહ નબળો પડી ગયો હોય અને તેની પાસે પૈસા હોય તો પ્રસંગ આવે ત્યારે લાખો રૂપિયા દાનમાં આપી દે છે, અને જેનો મોહ પ્રગાઢ હોય તે પાય પાયનો હિસાબ રાખે. એક ભાઈ ઘેર આવ્યા, મોઢું પડેલું હતું, તેથી પત્નીએ પૂછ્યું શું થયું, મોહ કેમ પડેલું છે, શું કંઈ ખોવાઈ ગયું, ખિસ્સામાંથી કંઈ નીકળી ગયું કે પછી તમે કોઈને આપ્યું. પેલો કહે તું મને ઓળખતી નથી, હું કોઈને શું કામ આપું, અને મારા ખિસ્સામાંથી પડે એવું બને ખરું, માટે ચિંતા કર નહીં. પણ બન્યું એવું કે રસ્તામાં એક સેઠ રૂપિયા લઈને બેઠો હતો અને તે બંને હાથે જે આવે તેને આપતો હતો. આ મેં જોયું અને મારું બ્લડ પ્રેશર વધી ગયું. આપતો હતો તે જોઈને મારું મોં મ્લાન થઈ ગયું. દેતા તા સો દેખ કે મુખડા ભયા મલિન, આને કહેવાય પ્રગાઢ મોહભાવ.
જેમ બ્રિટિશરો ચાલ્યા ગયા તો અપને દેશ મેં અપનારા, હવે તેમની સત્તા નથી, તેમ જેનો મોહભાવ ચાલ્યો ગયો છે જણે તો આત્મા ઉપર આત્માની સત્તા છે, બીજાની સત્તા નથી. મોહભાવ જેનો ક્ષય થયો હોય, ક્ષીણ થયો હોય તેને જ્ઞાની દશા કહેવાય. આવી જ્ઞાનની અવસ્થા છે. તન ધન સ્ને રહ્યો નહીં તાકું, છિન્ન્ય ભયો રે ઉદાસી, જાકું જ્ઞાન ગયા ગર્ભાસી. ખરી લડાઈ બે વચ્ચે છે, જ્ઞાન અને મોહ. આધ્યાત્મિક સાધનામાં બે જ પક્ષ છે, એક મોહનો પક્ષ અને જ્ઞાનનો પક્ષ. જ્યાં જ્ઞાન હોય ત્યાં મોહ ન હોય, અને જ્યાં મોહ હોય ત્યાં જ્ઞાન ન હોય. ખરો સંઘર્ષ સાધનામાં આ જ ચાલે, ક્યારેક મોહ કામ કરતો હોય અને ક્યારેક જ્ઞાન જીતતું હોય. આમ લડાઈ કરતા કરતા મોહ હારી જાય અને જ્ઞાન જીતી જાય. સાધના કરવી એટલે મોહને ઘટાડતા જવું અને જ્ઞાનને વધારતા જવું. જેમ જેમ જ્ઞાનનું બળ વધે તેમ મોહનું બળ ઘટે તૂટે. જ્ઞાનનું બળ વધે અને મોહનો ઘટે તો વાચા જ્ઞાન છે, વાયડો માણસ છે, એ અજ્ઞાની કહેવાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં એમ કહ્યું છે કે અજ્ઞાની નાદુરુસ છે, તેને કોઈ સમજાવનાર કે કેનાર મળશે, પણ જે પોતે પોતાને જ્ઞાની માની બેઠો છે તેને કોઈ સમજાવી નહીં શકે. માટે અમે જ્ઞાની છીએ એમ કહી દરવાજા બંધ કરશો નહીં. અજ્ઞાનીઓ માટે રસ્તો છે તેને સમજાવી શકાય, પણ અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માની બેઠો છે તેને કોઈ સમજાવી નહીં શકે. ઓલો અજ્ઞાની અંધકારમાં છે પણ પોતાને જ્ઞાની માનીને બેઠેલો. અજ્ઞાની માં અહંકારમાં છે. જુઓ ઉપનિષદના શબ્દો કેટલો મજાના છે. અવિધિના ધંધો અહંકારમાં અથડાઈ રહ્યો છું અને પોતાને પંડિત માની બેઠો છે તો શું થયું? મોહભાવનો જ્યાં સહી થયો હોય અથવા મોહ દશા બહુ સુઈ થઈ હોય એ જ્ઞાનીની દશા છે.
ઘણી વખત તમને થતું હશે કે અમારી કઈ અવસ્થા હશે, કેટલો તાવ આવ્યો છે, થર્મોમીટર મૂકો એટલે તરત ખબર. કોઈ ધોમ કરતું હોય તો તમે કહેશો જરા થર્મોમીટર મૂકવા દે એટલે હમણાં ખબર. થર્મોમીટર કહેશે 98.6 તાવ છે, જોઈએ જોઈએ તેટલો બરાબર છે. આ થર્મોમીટર તાવ માપવા માટે છે. તેમ કેટલા પ્રમાણમાં મોહનો ક્ષય થયો છે તેના ઉપરથી જ્ઞાનીની દશા ખબર પડે. મોહ ક્ષીણ ન થયો હોય ને પોતાનામાં જ્ઞાન છે એ માની લે તેને ભ્રાંતિ કહેવાય. મેં એક વખત વાત કરેલી, જવાહરલાલ નહેરુ એક વખત ગાંડાની હોસ્પિટલમાં મુલાકાતે ગયા. એક સરસ જુવાન છોકરો ઇંગ્લિશ કડકડાટ બોલે નહેરુજી સાથે હાથ મિલાવ્યા. નહેરુજીએ સ્ટાફને પૂછ્યું તમે આ માણસને અહીં કેમ રાખ્યો છે, આ તો હોશિયાર અને બિલકુલ નોર્મલ લાગે છે. તેમણે કહ્યું કે તમે તેની પરીક્ષા કરવા એટલું જ કહેશો કે હું જવાહરલાલ નહેરુ છું. એ છોકરો પોતાને પંડિત નહેરુ માને છે અને તમે કહેશો કે હું નહેરુ છો તો તમને મારવા દોડશે. તે છોકરો ભ્રાંતિમાં જીવતો હતો. આને કહેવાય ભ્રાંતિ. મોહનું કામ આપણને ભ્રમણમાં રાખવાનું છે. આ ભ્રાંતિ વેદાંતનો પ્રિય શબ્દ છે. મોહભાવ બે પ્રકારે છે, એક દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. માન્યતામાં અને સત્યના સ્વીકારમાં જે ભ્રમિત કરે તેને કહેવાય છે દર્શન મોહ. અને આત્માને જાણ્યા પછી પણ પોતાનો ઉપયોગ પોતાના આત્મામાં ઠેરવી શકતો નથી કે થતો નથી તેવી નબળાઈ જેના કારણે હોય તેને કહેવાય ચારિત્ર મોહ.
પરમ કૃપાળુ દેવનું એક મહત્વનું વાક્ય છે, બંધ વૃત્તિઓને ઉપસમવાનો અથવા નિવૃત્તવાનો અભ્યાસ જીવને સતત કર્તવ્ય છે. સમજાવ્યું કંઈ? બંધ વૃત્તિઓને સમાવી અથવા જેનાથી આપણને બંધ થાય છે તે પ્રક્રિયાને ઉપસમાવી દેવી અથવા નિવૃત્તાવી દેવી. બિલકુલ મુક્ત થવાનો અભ્યાસ જીવે સતત કરવા જેવો છે. કઈ બંધ વૃત્તિઓ છે, શેમાંથી બંધ થાય છે? મોહભાવ તે બંધ વૃત્તિઓ છે. ટૂંકમાં તમારા બંધન કરનાર વૃત્તિઓને એક ખાનામાં મૂકવી, એક ખાનું છે બંધ ભાવ. મોહનીય કર્મના ઉદયથી આત્મામાં જે ભાવો થાય છે તે આત્માને બંધ કરનાર છે. ફરી મોહનીય કર્મના ઉદયથી કાફેલ હોય ત્યારે આત્મામાં જે ભાવો થાય છે તે ભાવો આત્માને બંધ કરનારા છે. જરા વિગતથી સમજીએ તો આપી બાંધે આપી છોડે નિજ મધી શક્તિ વિકાસે, પોતે જ પોતાને બાંધે છે અને પોતે જ પોતાને છોડાવે છે. સિદ્ધાનંદજી મહારાજ એક નાનકડી કડી કહી છે, બંધ નીચ આપ ઉદિરિત રે અજા કૃપાની નાય. પોતે જ પોતાથી બંધાય છે અને પોતે જ પોતાના બંધનને તોડે છે. પોતે પોતાથી બંધાય છે તેને ઉદાહરણ આપ્યું. એક ઠેકાણે છરી રાખી હતી અને ઘેટું ત્યાં ઊભો હતો, ખાટકી જોડે હતો, તેને ઘેટાનો વધ કરવો હતો પણ છરી ભૂલી ગયો હતો. એ લાવી ક્યાંથી? એવું થયું કે ઘેટાએ પગથી ખણી ખણીને જમીન ખુલ્લી કરી અને તેમાંથી છરી મરી આવી. ઘેટાએ પોતે જ ખણ્યું, ખોદ્યું અને ખાટકીને છરી મળી આવી અને તેણે ઘેટાનો વધ કર્યો. શાસ્ત્રોને એમ કહેવું છે કે આત્મા પોતે જ પોતાને બંધન કરે છે અને પોતે જ બંધાય છે. કોઈનો પણ વાંક કાઢશો નહીં કે કર્મ બહુ બળવાન છે, કાળ કેવો છે, સંયંગો એવા છે, શું થાય? ચોથા આરામાં જન્મ્યો તો સારું હતું, હવે જન્મી ચૂક્યા શું થાય? બળાપો ન કાઢો.
મોહનીય કર્મનો ઉદય થાય ત્યારે જે તેની સાથે જોડાતો નથી તે જ્ઞાની છે અને જે જોડાય છે તેને કહેવાય છે અજ્ઞાની. આ મૌલિક સૂત્ર તમારા કામમાં લાગશે. ક્રોધ મોહનીય કર્મનો ઉદય છે. જે તેની સાથે જોડાયો, ક્રોધ કર્યો તે ગયો. મોહનીય કર્મનો ઉદય છે અને અહંકાર કર્યો તે ઉડ્યો. મોહનીય કર્મનો ઉદય થાય ત્યારે તેની સાથે જોડાઈ જાય છે અજ્ઞાની, તે અજ્ઞાની, અને મોહનીય કર્મના ઉદયમાં જે જોડાતો નથી તે જ્ઞાની છે. પૂજા કરવી, માળા ગણવી, પાઠ કરવો તે બહારની સાધના છે. મોહનીય કર્મના ઉદયમાં ન જોડાવું અને પોતાના સ્વરૂપમાં ઠરવું, પોતાના સ્વરૂપમાં ટકવું અને આને કહેવાય છે જ્ઞાન ભાવ. અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવું તેને કહેવાય છે મોહભાવ. ઉપમા કેવી આપી? વિશાળ આકાશને હાથમાં કાદવ લઈને લીપવા જાઓ તો આકાશ લેપાતું નથી, તેમ આવો આત્મા પણ કર્મથી લેપાતો નથી. તમે આ લિંક અને સાંકળ તોડો છો. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ કર્મને બંધ કરનાર ભાવો મોહના કારણે થાય છે. આત્માનું જે અજ્ઞાન છે તેને મજબૂત કરવાનું કામ દર્શન મોહનીયનું છે. આ કામની વહેંચણી છે. મોહરાજાએ કામો વહેંચી દીધા છે.
મોહનીય કર્મના બે મુખ્ય દળ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. મોહરાજાએ દર્શન મોહનીય કર્મને કહ્યું, તારે એક જ કામ કરવાનું, આત્માને પોતાનું ભાન થવા ન દેવું, બેહોશીમાં રાખો, હું આત્મા છું એમ કહેનારા સાધુઓ મળશે, શાસ્ત્રો હશે એ વાંચશે પણ ખરો, પણ તારે દ્રઢતાપૂર્વક હું આત્મા નથી પણ હું શરીર છું એમ ઘૂંટાવું, એવી ભ્રમણામાં રાખો આ કામ દર્શન મોહને સોંપી દીધું, પરંતુ કદાચ દર્શન મોહનીનું બળ તૂટી ગયું અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો ચારિત્ર મોહનીને બીજું કામ કરવાનું, નાના નાના રાગ દ્વેષો અંદર ઉત્પન્ન કરવા જેથી તેના મનમાં વિક્ષેપતા અને પોતાના સ્વરૂપમાં ફરી ન શકે. કંઈ ખ્યાલ આવે છે શું કહેવાય કે રહ્યું છે? પેલું કામ મોટું ને મહત્વનું છે. આત્મા વિશે જ્ઞાન થાય જ નહીં. જગતમાં મોટાભાગના લોકોને આત્મા શું છે તે ખબર જ નથી. આત્મા શબ્દ તેના કાને ગયો જ નથી. ગયો હોય તો થાય કે હશે કંઈક. હું છગનલાલ મગનલાલ છું. કદાચ એ અજ્ઞાન દૂર થયું હોય અને ભ્રાંતિ દૂર થઈ હોય તો રાગદ્વેષથી મનમાં વિક્ષેપતા ધ્યાનમાં હોઈએ અથવા મારા ગણતા હોઈએ અને મનમાં વિક્ષેપ થાય છે તો વિક્ષિપ્ત મન પણ એક પ્રકારની ભ્રાંતિ છે. આ ભ્રાંતિઓ ટળે કઈ રીતે? બધી વખતે આત્મામાં દ્રષ્ટિ રહે તો ભ્રાંતિ ટળે. ભ્રાંતિ ટાળનારા બે પરિબળો, એક દર્શન, બીજું ચારિત્ર. દર્શન મોહનો ક્ષય થાય, ઉપશમ થાય, ક્ષયક્ષમ થાય ત્યારે સમ્યક દર્શન થાય, અને ચારિત્ર મોહનો થાય, ઉપશમ થાય, ક્ષયક્ષમ થાય તો તેને સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય. આ બંને જો મળે તો તેનો ઉપયોગ આત્મામાં થાય. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થવો તે કહેવાય છે જ્ઞાન ભાવ, અને આત્માનો ઉપયોગ જગતના પદાર્થોમાં જોડાઈ જવો તેને કહેવાય છે મોહભાવ. તમને કેટલું સ્પષ્ટ થયું? પરમ કૃપાળુ દેવ કહે છે કે આના કરતાં વધારે શું કહેવું. આત્માનો ઉપયોગ આત્મામાં જોડાય, તેમાં સ્થિર થાય તે જ જ્ઞાનીની દશા, અને આત્માનો ઉપયોગ આત્માને બદલે પર પદાર્થમાં જોડાય તો અજ્ઞાનીની દશા. આત્માનો ઉપયોગ નથી તેનું નામ ભ્રાંતિ, અને આત્માનો ઉપયોગ છે તેનું નામ જ્ઞાન.
મોહભાવ ક્ષય હોય જ્ઞાન, અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રમ, બાકી કહીએ ભ્રમ.
આ જ્ઞાનીનું લક્ષણ છે, મોટા વક્તા હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, હજારો શ્લોક કંઠસ્થ કર્યા હોય, કડકડાટ શાસ્ત્રો બોલતો હોય, ને સાથે જો મોહભાવ ક્ષય હોય તો જ્ઞાની, અને મોહભાવ ક્ષય થયો ન હોય તો અજ્ઞાની. આટલી ટૂંકી ને ટચ વાત છે. તો સાધકે હવે કરવા જેવું શું છે? શું એવું તે આત્મભાવ દ્રઢ કરતો જાય અને મોહભાવ તોડતો જાય. એક વાત એ પણ સમજી લો કે મોહભાવ તોડવા માટે આત્મભાવમાં સ્થિર થવા સિવાય બીજું કોઈ સાધન જ નથી. આત્મભાવમાં સ્થિર થવું પડશે. આત્મામાં જેટલો સ્થિર થાય તેટલી ભ્રાંતિ ટળે. આ ભ્રાંતિમાંથી મુક્તિ મળે, તેને મોહમાંથી મુક્તિ મળી તેમ કહેવાય. જે મોહમાંથી મુક્ત બન્યો, જે રાગદ્વેષમાંથી મુક્ત બન્યો, એ કર્મોમાંથી મુક્ત બન્યો, જે જન્મવ્રણથી મુક્ત બન્યો, એ અહીં નહીં હોય પણ સ્થિતશીલા પર હશે, પરમપદ પર ઉપર હશે. આવી અવસ્થા જેનાથી પ્રાપ્ત થાય તેને કહેવાય છે જ્ઞાન ભાવ. આ એક પણ અત્યારે પૂરો, આ એક પક્ષ અત્યારે પૂરો થયો.
બસ 101 ગાથા 139. શેની વાત હવે આવે છે? જ્ઞાનીની દશા. ગાથામાં જ્ઞાનીની દશા ઓળખાવી છે કે બીજું કંઈ સૂચન કર્યું છે? જો આ ગાથા અને પછીની ગાથા બંને જ્ઞાનીની દશાની જ છે, પણ ફરક કંઈ પકડાય છે? એકમાં જ્ઞાનીની દશા એની વિશેની ભ્રાંતિ છે, અને બીજામાં જ્ઞાનીની દશા વિશેની પાછા જ્ઞાન છે. અહીંયા જ્ઞાનીની દશામાં ખરેખર એની દશા જ્ઞાનીની છે નહીં, પણ એને ભ્રાંતિ છે કે હું જ્ઞાની છું. એને છે એમ એને સમજનારાને પણ ભ્રાંતિ છે કે આ જ્ઞાની છે. આ જબરજસ્ત સ્થિતિ છે. એટલે અહીંયા જ્ઞાનીની દશા મુમુક્ષુઓ બરોબર જાણે, ઓળખે, અથવા તો પોતાને જ્ઞાની મનાવનારો સાધક પણ જાણે કે જ્ઞાની દશા કોને કહેવાય, જ્ઞાની દશા ક્યારે સંભવે, જ્ઞાની દશાનું સ્વરૂપ શું, તો ન પોતાને ભ્રાંતિ રહે ન અન્યને ભ્રાંતિ રહે. એટલે અહીંયા તો એ વાત મૂકી છે. એટલે શું કહે છે કે જગતમાં બે જ પ્રકાર જાત આ જીવના પાડી શકાય, એક જ્ઞાનીનો ને બીજો અજ્ઞાનીનો. અજ્ઞાની આત્માનું એક જ લક્ષણ મોહભાવ, તેની સમગ્ર ચેતના મોહથી ભરેલી છે. અને ભગવાન કુંદકુંડાચાર્યજીએ પણ આ બે ભાગ પાડ્યા કે વૃક્ષનો આધાર જેમ મૂળ છે એમ સંસારનો આધાર મોહ છે. મોહ છોડ્યા વિના, મોહનો આધાર તૂટ્યા વિના ગમે તેટલી વાતો કરે તત્વજ્ઞાનની, પણ જો મોહ ઊભો હોય તો હજુ સંસાર ઊભો છે. જ્યાં મોહ છે, થોડો છે, અલ્પ પણ છે, પણ એ મોહની અસર નીચે છે તો એ હજુ સંસારમાં છે. ના, એટલા સમય માટે એણે મોહ પર જીતી લીધા, એને નિષ્ક્રિય કર્યા, કર્મોને નિષ્ક્રિય કર્યા. તો અહીંયા કહે છે કે મોહ ઊભો છે. મોહના કામ કીધા છે, સરસ, કે મોહનું કામ શું? ચાર કારણ. એક તો આત્મવિસ્મરણ કરાવવું. કૃપાળુદેવે એક બોધ વાક્યમાં લખ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે. કારણ કે નિયમ એવો છે કે આત્મા એ સત છે, એટલે આત્મા કદી મટી શકતો નથી, કદી આત્માનો નાશ થઈ શકતો નથી, કદી આત્મા ખોવાઈ જતો નથી. પણ આત્મા ભૂલાઈ જાય છે, આત્મા ભૂલાય છે. એટલે જીવ પોતે મટ્યો નથી, પરંતુ એને પોતાની જાતનું વિસ્મરણ થયું છે. અને એને મોટી ભૂલ જ્ઞાનીઓએ કીધી છે, અને એટલી જ ભૂલ કીધી છે કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું. તો પોતાને ભૂલી જવું એ એમને ભૂલી જવું રહે નહીં, લાંબો સમય ચાલે નહીં. પોતાને ભૂલી જવું હોય તો સામે એક બીજો પણ પ્રયોગ થવો જ જોઈએ કે અન્યને પોતાનું માનવું. એટલે વાત પૂરી થઈ ગઈ, પોતે પોતાને કદી યાદ ન આવે. તો પોતે પોતાને યાદ કેમ નથી આવતો? અન્યને પોતાનું માન્યું છે એટલે કદી પોતાને પોતાનું યાદ આવતું નથી. જે કોઈ આપણે ચીજ કોઈને આપી હોય અને એની પાસે પેન હોય, પછી પેનથી એનું બધું કામ ચાલતું હોય, એને એનું પોતાપણું કે મારી પાસે પેન નથી એવું ક્યારે ક્યારે થાય? અન્યને જ્યાં સુધી પોતાની માયના કરે છે કે આ પેન મારી જ છે, તો એને કઈ નવી લેવાની જરૂર નથી. એ કોઈ દી વિચારે નહીં કરે કે હું કઈક પેન તો લઉં, મારે લખવાનું છે, મારી પાસે તો છે નહીં. એવી રીતે કોઈએ કોઈનું પુસ્તક લીધું અને પછી માની લીધું કે મારું જ છે, તો એને પછી કોઈ ચિંતા નહીં થાય કે મારે લેવું ક્યાં હશે, ક્યાંથી મળશે, શું છે. એ બોલો આઈન્સ્ટાઈન મળવા ગયો હતો ને ઓલા ઘરે, પછી પોતે બેસી ગયો રાતના 12:30 એક સુધી ઊભો ન થાય. હવે ઓલા યજમાન મૂંઝાણા કે આ કાંઈક જાય નહીં, એટલે પછી છેલ્લે બિચારા તે રહેવાનું નહીં તરફ પૂછ્યું કે આપને માટે ગાડીની ડ્રાઈવરની રાહ જુઓ છો કે વ્યવસ્થા કરી દઉં? તો કે લે હું તમારા ઘરે છું, કે મને તેમ કે હું મારા ઘરે છું. જ્યાં સુધી અન્યને પોતાનું માનવાની આ જે વિભાવના છે એ ચાલુ રહે છે ત્યાં સુધી પોતાનું સ્મરણ થવું મુશ્કેલ છે. આપણે એટલું બધું અન્યને પોતાનું માનીને જીવીએ છીએ અને અન્ય પદાર્થને પોતાના કર્યા છે કે આપણે આપણું પોતાની ચીજ શું છે એ યાદ કરવાનો પ્રસંગ જ રહેતો નથી, એની જરૂર જ પડતી નથી. બધાનું મારી ખાધું જ ગામા ખાનું. શરીરને મારું માની લીધું, હવે એને આત્માથી જીવવું છે એવી વાત ક્યારે થાય? પોતાનું માની લીધું ને, પતી ગયું, તો હવે એ ક્યારે? એમ જ્ઞાની કે છે કે દરેક પદાર્થો જગતના છે, ભલે તારી માલિકીના છે પણ તત્વથી તારા છે. મકાન, કુટુંબ, પરિવાર, ધંધો, સંપત્તિ, કોઈ પણ વાત વિચાર કરો, અત્યારે એનો પાસે પોતાની પાસે ભોગવટો છે પણ માલિકી છે એની પોતાની કહેવાય. તત્વથી વિચારે તો એ પોતાના અસ્તિત્વનો ભાગ પણ નથી અને પોતે જશે ત્યારે સાથે આવે એમ પણ નથી, સાથે લઈ જઈ શકાય એવી કોઈ વ્યવસ્થા પણ નથી. બધું અહીં ને અહીં પડ્યું રહે. કેમ પડી રહ્યું? પોતાનું હોય તો સાથે લઈ જાય ને. આપણે પ્રવાસ કરતા હોય ટ્રેનમાં, પછી ટ્રેનમાંથી ઉતરીએ તો પોતાનો સામાન જેટલો છે એટલો તો સાથે લઈ જાય કે નહીં? એમાં કંઈ કોઈ રોકે આપણને? તો સંસારની યાત્રા પૂરી કરીએ તો ઓલો આપણને નખે હુવાડે ત્યારે એમ કે ઉભા રહે મારો સામાન તો લાવ. બધું કાઢી લે ને, વીટી પહેરી હોય તો આંગળી કાપીને કાઢી લે અને કાનમાં કઈ બૂટી હોય તો કાન કાપી લે. કેમ ભાઈ? પોતાનું છે, માલિકીનું છે, પણ આ માલિકી છે તારી માની લીધેલી માલિકી છે, તારી પોતાની માલિકી નથી. મોહ છે, આ મોહની અસર છે. અન્યને પોતાનું માનવું આ મોહની જબરદસ્ત લક્ષણ છે કે જે પદાર્થ પોતાનો નથી એમાં મારાપણાની બુદ્ધિ થવી અને મારાપણાની બુદ્ધિ થવાને કારણે એમાં મમત્વનો ભાવ થવો, મમત્વ થવાને કારણે એના માટે રાગ દ્વેષના પરિણામો પોતામાં થવા, કષાયોના પરિણામ પોતામાં થવા, બધું થાય. મારું માયનું એના માટે કજ્યોય થાય પણ માનું મારું ન હોય તો કજ્યો ન થાય. એ કોણ પારકી ખાસ કરે? ત્યાં પારકી ખાસ કોણ કરે? એટલે અહીંયા આખી વાત છે કે મોહ છે એ જ પાપ કરાવનાર છે. અનેક પ્રકારના પાપ છે પણ જીવ પાપ કરશે ક્યારે? મોહ ભાવ હશે તો જ. મોહ નહીં હોય તો પાપ નહીં કરે. તો કે જે મોહનું સંચાલન અદ્ભુત છે, મોહના ચાર કામ અહીંયા વણાવ્યા છે બહુ સરસ. એક તો પહેલું કામ આત્માનું વિસ્મરણ. બસ પોતાને પોતાની સ્મૃતિ કદી થવા ન દે. બીજું સુખ પરમા છે. આવી માન્યતા એવી ઠસાવી દીધી છે કે જ્યારે કઈ સુખ જોઈએ છીએ ત્યારે એની શોધ ક્યાં હોય? બા એને મોહને કારણે એક પ્રકારની વિપરીત માન્યતા એવી દ્રઢ થઈ છે કે સુખ પદાર્થમાં છે, સુખ વસ્તુમાં છે, સુખ સંયોગમાં છે, સુખ સંબંધમાં છે, સુખ બહાર છે. કૃપાળુદેવે 108ના પાઠમાં કીધું કે હે જીવ, તું ભ્રમામાં, આ તારી ભ્રમણા છે, તું ભ્રમામાં, તને હિત કહું છું, તું સાંભળ, તારા હિતની વાત સાંભળ. સુખ બહાર શોધવાથી નહીં મળે, અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. જ્યારે જ્યારે તારે સુખની અનુભૂતિ કરવી હશે, તારું સુખ કોઈના ઉપર આશ્રિત નહીં, કોઈનું માગેલું નહીં, પરાધીન નહીં, ખૂટી જાય એવું નહીં, તૂટી જાય એવું નહીં, અધવચે સમાપ્ત થઈ જાય એવું નહીં. કોઈ આપણને ઉછીની વસ્તુ આપી હોય વાપરવા અને મજા આવતી હોય આપણને, એમાં સુખ મળતું હોય, પણ એ જ્યારે કંઈક મારે જરૂર છો કાલ આપી દેજે મને, તો શું થાય? આપણે કંઈ પણ મને મજા આવે છે, સુખ મળે છે, પણ તને સુખ મળતું હોય તોય હવે તું મને પાછી આપી દેજે, આ સુખ તૂટી જાય છે, અંદર બાધા આવે છે. સુખનું સ્વરૂપ અવ્યાબાધ છે, અનંત છે, અક્ષય છે, સ્વાધીન છે, એમાં દુઃખની છાયા હોતી નથી, એ સ્વનું સુખ છે. હવે આત્મા સુખી કે દુઃખી? સ્વભાવથી સુખી, અને છતાં દુઃખી છે, કારણ કે સુખની શોધ બારમાં છે. પોતે સુખી હોવા છતાં દુઃખી છે, જે જુઓ એને દુઃખની વાત છે, જે મળે એ પોતાના દુઃખના જ ગાણા ગાય છે. પૂછવા જેવું નથી, કોઈને પૂછવું નહીં ભૂલતી કે કેમ છો. જો એને એની રામાયણ શરૂ કરી, કલાક દોઢ કલાક સુધી તમે છૂટી શકશો નહીં, બહુ મુશ્કેલ છે. બધા દુઃખી કેમ? આ બધા સુખના મહાસાગરો, અને સંસારમાં આટલો બધા માણસો હો ટોળે ટોળા ઉભરાય, આ બધા સુખના સમુદ્ર છે. આ તો આ બધું સુખ ભેગું થયું છે, અને સરવાળો શેનો છે, અનુભવ શેનો છે, કેમ આમ છે? તો દરેક પોતામાં નથી, દરેક પોતામાં બહારમાં છે. દરેકને બહારથી સુખ જોઈએ છે, દરેકને બીજાની વસ્તુ જોઈએ છે, દરેકને બીજું કંઈક જોઈએ છે. હવે જગતમાં જે પદાર્થો છે એ મર્યાદિત છે, જગતમાં પદાર્થમાંથી સુખ છે એ પદાર્થો મર્યાદિત છે, અને એને માગનારા અમર્યાદિત છે, ઘણા છે. માટે હરીફાઈ, સ્પર્ધા, માટે એના ભાવ, માટે બોલી. માલ થોડો હોય અને ઘરાક જાજા હોય તો માલ મોંઘો થાય કે સોંઘો થાય? તો દુનિયામાં સુખ મોંઘું થઈ ગયું છે, મળતું નથી અને ક્યારેક પોસાતું નથી. સુખ ખરીદવું પોસાતું નથી. આ મોહ, પોતે સુખનો સ્વામી હોવા છતાં પોતે દુઃખી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જ્ઞાની કહે છે, તું અનંત દુઃખને પામ્યો છું, એનું એકમાત્ર કારણ તને સ્વરૂપની સમજણ. કારણ કે સ્વરૂપની સમજણ હોય તો તું દુઃખી ન હો, તું દુઃખી ન હો. પોતાને જાણતો નથી, અને માન્યતા બીજી. પર વસ્તુમાં, પર પદાર્થમાં, બહારના વિષયોમાં, સંયોગોમાં સુખ છે એમ મોહે ઠસાવી દીધું છે. આ મોહનું બીજું કામ. ત્રીજું કામ દોડવું. જેની પાછળ સુખ માની લીધું છે, જે ખોટું છે, જે માન્યતા જૂઠી છે, જે માન્યતા આભાસી છે, એની પાછળ દોડે. જીવનભર એ શું કરશે? સપાટ જે આ બધા પદાર્થો છે એ મેળવવા પાછળ. માણસનું જીવન એનો સરવાળો શું? બહારના પદાર્થો મેળવવા, બસ. સંયોગો મેળવવા, વસ્તુઓ મેળવવી, પૈસો, પછી આ બધી ભૌગોલિક પદાર્થો, બસ. જીવનના આદિથી અંત સુધી કામ આજ, ભેળું કરવું બધું. અને છેલ્લે એને એમ થાય કે આ બધું કંઈ કામમાં આવ્યું, આ એક કંઈ ઉપયોગી નથી. જેમ પેલા સિકંદરનું ઉદાહરણ આપ્યું હતું, તો કહ્યું ને કે કંઈ સાથે આવ્યું નહીં. જેને માટે દુનિયા લડવા નીકળો એમાંની એક પણ ચીજ, ન સંપત્તિ, ન સેનાપતિ કે સૈન્ય, ન ડોક્ટરો કે વકીલો, કે ન મારું અમૂલ્ય ખજાનો, કંઈ ભેગું આવ્યું નહીં. આ એક વાત. ત્રીજી આ જે મોહની કામ છે કે આવા પાછળ આંખો મીચીને સતત દોડધામ કરવી જીવનના અંત સુધી. શું કામ દોડે છે એ પણ એને ખબર નથી, ક્યાં દોડે છે એ પણ ખબર નથી. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધની અંદર એક એવું મૂક્યો છે સુખની શોધની વાતમાં, એમાં લખ્યું છે કે આંખો મીચી અશ્વ જાય જેમ દોડ્યો. ઘોડાની રોસ રેસ હોય ને તો એને ડાબલા બાંધી દે અને પછી દોડે દોડે દોડે, કેટલું દોડે, જેમ જોકી દોડાવે એમ દોડે. તો એને ક્યાં દોડવું છે, શું કામ દોડવું છે, ક્યાં જવું છે એની કંઈ ખબર નથી. વેગમાં ઘોડો જેમ દોડે છે એમ સંસારી જીવો પોતાના વેગથી આ સંસારમાં શું પ્રાપ્ત કર્યું છે ખબર નથી, પણ બધા આંખો મીચીને દોડે જ છે. કોને ખબર કોને ક્યાં જવું છે. જેમ આપણને અહીંયા થોડો અનુભવ રાજકોટમાં ઓછો થાય, મુંબઈમાં જઈએ તો આપણને એમ થાય કે ઓહો, જેની આખું શહેર દોડે છે, આ કોને ક્યાં છે, શું લેવું છે, ક્યાં ભાગી જવું છે. અને એથી આગળ જાઓ અમેરિકામાં તો 7 વાગ્યામાં માણસ દોડવાનું શરૂ કરે, 7:30-8 માંડ ઘરે આવે. એ આવે ત્યાં પછી ચિંતા કઈ? સવારના 7 ની, એમાં કઈ ફેર થવો જોઈએ. અને કોઈ રજા હોય નહીં, 7 થી કામ કરવાનું 24/7. એ પાછું મોટું સૂત્ર હોય અને એવું મજા આવે બધાને 24/7. અરે પણ જળ કામ કરી શકે 24/7, ઇલેક્ટ્રિસિટી કામ કરે, પંખો કામ કરે, પણ આ તો જળની સાથે ચેતન જોડાઈ ગયો છે અને જળ જેવો એ સમજે કે મારે 24/7. બે અઠવાડિયાનું વેકેશન છે, 3 અઠવાડિયાનો છે, 4 દી માટે આવ્યો છું, 3 દી માટે આવ્યો છું. શું દોડવું છે, શું કરવું છે ભાઈ જીવનની અંદર, કાંઈ કાંઈ. વેગમાં ઘોડો દોડે આંખો મીચીને એમ સંસારના જીવો. આ મોહનું ત્રીજું કામ, પર પદાર્થની પાછળ આંખો મીચી સતત દોડવું. અને ચોથું લક્ષણ, અહમ અને પોતા વિશેનો અભિમાન. જ્યાં જ્યાં આ જન્મ્યો છે, દેહના પ્રકાર ધારણ કર્યા છે અને દેહ સંબંધી બધા સંયોગો પ્રાપ્ત કર્યા છે, એ કામ એક જ થયું, અભિમાન. મેં શું કર્યું. જેમ રોગીને કોઈ દી પૂછવું નહીં કે કેમ છો, એમ કોઈ બી આવા અભિમાનીને પૂછવું નહીં કે તમે શું કર્યું અત્યાર સુધી, કેમ કે એની કથા એટલી બધી લાંબી છે. કાંઈ નહોતું, મેં આમ કર્યું ને આ નહોતું ને આ કર્યું ને આ કર્યું ને આ કર્યું, મેં હું એની વાતનો કોઈ અંત નથી. એ બધું ગણાવશે, એ કાંઈ ભૂલ્યો નથી. 20 વર્ષ તે મેં આમ કર્યું ને 25 વર્ષ આમ કર્યું, હવે ધૂળ કર્યું તો બંધ રહે સાનામાં શાંત રાખ. શું કર્યું તે, કારણ કે સેના માટે કર્યું એ તને પોતાને કઈ ખબર નથી. અભિમાન અને એનું મમત્વ, મમત્વ એટલે રાગ દ્વેષ થવાના છે, કસાય સિવાય એ ભાવ બીજો ટકી શકશે નહીં. મમત્વ હોય તે સમત્વ ન હોય. જેને પોતાના જેટલી ચીજ વસ્તુ માટે, પદાર્થ માટે, વસ્તુ માટે, સંબંધ માટે મમત્વ હોય, એના સંબંધમાં એની પાસે કસાય હોય કે સમત્વ હોય? કસાય જ હોય. જરાક કે કોક કંઈક કરે તો એને તો સીધો કસાય ભાવ જ થશે. આ રીતે પ્રશ્ન કર્યો છે કે તું કોની સત્તા ટળે છો, મોહની સત્તા નીચે છો કે જ્ઞાનની સત્તા નીચે છો? તે નવ પૂર્વનો અભ્યાસ કર્યો છે, શાસ્ત્રો વાંચ્યા છે, પણ મુનિ હોવા છતાં મોહની સત્તા નીચે જ જો રહેતો હોય તો એ જ્ઞાની નથી. બધું છોડી દીધું છે એમ જગતને બતાવે છે, પણ છતાં કેની નીચે રહીએ છે? મોહની સત્તા નીચે. સાધુ તો એને જ કહેવાય કે જે મોહની સત્તા તળેથી ઉઠી જાય, અને મુમુક્ષુ એને કહેવાય કે જે મોહની સત્તાને હટાવવા મહેનત કરે. અને પૂર્ણ પુરુષ તે જ છે કે જેનામાંથી મોહની સત્તા સંપૂર્ણ ચાલી ગઈ છે, જેને મોહની સત્તાનો સંપૂર્ણ વિજય કર્યો છે. આ ત્રણ અવસ્થા બતાવી. સાધક અથવા મુમુક્ષુ જે મોહની સત્તાને હટાવવા માટે પ્રયત્ન કરે છે. સાધુ તો એ જ કે જે મોહની સત્તા નીચેથી નીકળી ગયો છે, હવે એના ઉપર મોહની સત્તા ચાલતી નથી. અને એમાં વાત મૂકી છે આ દર્શનમાં, ચારિત્રમાં, ઉપસમ, ક્ષયોપસમ, આ બધું હટાવવાનો પ્રયત્ન કરે ત્યારે આવું ઉપસમ ક્ષયોપસમની સ્થિતિ જીવની હોય. તો જ્યાં સુધી આ જીવ પૂર્ણ વિતરાગ થયો નથી ત્યાં સુધી એ ઉપસમ અને ક્ષયોપસમમાં રહ્યા કરે. પણ જ્ઞાન દશા જો મજબૂત હોય તો એ ક્ષય ઉપર વધારે એનું જોર હોય, ઉપસમ ઉપર ન હોય. કર્મનો ક્ષય થવો એ થઈ શકે છે, ઉપસમ જ કરવો એવું નહીં. ઉપસમથી બરોબર છે કે સાધક અવસ્થા છે કે ક્રોધના પ્રસંગો આવે તો ક્રોધને શાંત રાખે, નિમિત્તો ગમે તેવા આવે કસાઈના તો શાંત રાખે, વિભાવના નિમિત્તો આવે તો પણ શાંત આવે, શાંત થવા દે. પણ જ્યારે એની જાગૃત અવસ્થા હોય, અપ્રમત્ત અવસ્થા સાતમા ગુણસ્થાનકમાં કીધી છે કે અપ્રમત્ત અવસ્થા આવે ત્યારે એ સદંતર જાગૃત થઈને અને ત્યારે પોતાના ઉપયોગને એ પોતાના જ્ઞાનમાં ઠેરવે છે, અને ત્યારે જે કામ કરે છે એટલે પછી ઉપસમ અવસ્થા કરતાં એનામાં ક્ષયની અવસ્થા વધારે હોય છે. એક સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે મુનિનું, અને એ વાત મૂકી છે 11મા ગુણસ્થાનક ઉપર ઉપસમ શ્રેણી છે. હવે આટલે સુધી ચડેલામાં એક એવી અવસ્થા આવે છે કે ઉપસમ કરી કરી કરીને પોતાનું કામ કરીને ગયા છે, પરંતુ અપ્રમત્ત અવસ્થા ન આવી હોય તો એની અંદર એને કદાચ એક એવી ક્ષતિ, એક સ્ખલના એને ભય ઉત્પન્ન થાય છે, બહુ થોડો, એ ક્ષણિક જ, એમાં કંઈ લાંબુ હોતું નથી. એમાં એને માટે આપણે ચિંતા કરીએ કે બાહુબલીનો અહંભાવ કેવો, તો કે પગ ઉપાડે એટલો જ, પછી કેવળ જ્ઞાન તો ઊભું જ છે, પછી બધું કે આપણા અહમ ભવાઈ રહે એનું સરખામણી કોઈ દી? બાહુબલી નું એવું ઉદાહરણ ન દેવાય કે ગૌતમ નો ભગવાન પ્રત્યેનો રાગ, કે તારો રાગ જેવો છે? ગૌતમ ને તો કેવળ જ્ઞાન થતા કઈ નહીં, વિચાર કર્યો કે ઓહો ગયું ભગવાન, વાત પૂરી થઈ ગઈ, તને કઈ ન થાય, પછી તો તારું પરિભ્રમણ શરૂ થાય. તો અહીંયા એ પ્રકારની સરસ વાત કરે છે કે સાંભળજો મુનિ, સંયમ રાગે ઉપસમ શ્રેણી ચડ્યા રે. જોજો મુનિ, તમે પણ આ જ શ્રેણી ચડ્યા છો, પણ સંયમમાં રહેજો. એક જરાક આ બધો ખેલ અંતર્મુહૂર્તનો છે. જો તમે એમાં સંયમમાં સ્થિર રહેશો, જો આત્માને પોતાના સ્વરૂપમાં ઠેરવશો તમારા જ્ઞાનને, તો એ કામ નહીં કરી શકે, અને નહીં તો છેલ્લે સુધી પહોંચી જશો. તો અહીંયા એક સરસ વાત કરીને કહે છે કે અનુભવ એવો અગિયારમાં ગૂંઠાણે કે ઉપશાંત મોહ વિતરાગ પુરુષને પણ થાય એવી અદ્ભુત અનુભૂતિ સાધકને પણ થાય છે, પણ આ બધું નિરાતે બેસીને સમજવાનું છે. દોડધામ ઓછી કરશો તો ચાલશે, પણ સમજવું જરૂરી છે. સ્વાધ્યાય સમજણ માટે છે, શાસ્ત્રોનો સાર સમજણ છે. જો સમજણ ન આવી તો આ ગ્રંથ વાંચ્યા ને તે ગ્રંથ વાંચ્યા ને આટલા કલાક કર્યું, આ બધી મૂકી દેજો માથાકૂટ, ખોટી બોલ બોલ બોલ. આખો આત્મસિદ્ધિ શાસ્ત્રનો પ્રારંભ સમજણથી છે. સિદ્ધ દશાની વાત પણ સમજણથી છે કે જે સમજે તે થાય, બાકી ઉપરથી નીચે હિમાલયથી પડતું મૂકે એનો મોક્ષ ન થાય, એ સિદ્ધ ન થાય. કોઈ આ પ્રકારની કષ્ટની સ્થિતિ મૂકી નથી. સિદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારની કષ્ટદાયી સ્થિતિ પરમ કૃપાળુ દેવે મૂકી નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, અને સમજો નથી ગેરસમજણમાં છે, અને અનેક પ્રકારના કષ્ટદાયી પ્રયોગો કરે છે તો પણ કશું પરિણામ એને પ્રાપ્ત થઈ શકે. મુનિશ્રી પણ કહે છે કે દોડધામ ઓછી કરશો, ત્યાં જ્ઞાન ત્યાં જ્ઞાન, આટલી જાત્રા કરીને આટલી શિબિરો કરી બધું ચાલશે, ઓછું કરજો, પણ સમજણ વધારજો. સમજણ મનન ચિંતન સિવાય ન આવે, અનુપ્રેક્ષા વિના ન આવે. કોઈનો બોધ, સત્પુરુષનો બોધ, એના ઉપર જો ચિંતન થાય યથાર્થ, એના આશય, એનો હેતુ, એનો કહેવાનો સંદર્ભ, એને કઈ વાત સાથે સંબંધથી કીધું છે, તો જરૂર એ થઈ શકે છે. બે ભાવની વાત કરી છે, એક મોહભાવ છે અને બીજો આત્મભાવ છે. કૃપાળુ દેવે એને અન્ય ભાવ કીધો છે. 525માં પત્રમાં આવે છે કે એક આત્મભાવ છે અને બીજો અન્ય ભાવ છે. એ દીર્ઘકાળનો આપણો સ્વાધ્યાય સત્સંગ હોય તો આ આત્મભાવ સમજાય છે, નહીં તો આ જીવ અન્ય ભાવ પ્રત્યે જ દોરાય છે. એટલે અહીંયા કહે છે કે છેલ્લે તો જ્યાં જ્ઞાન હોય અને મોહ ન હોય, જ્ઞાન હોય ત્યાં મોહ ન હોય, અને મોહ હોય ત્યાં જ્ઞાન ન હોય. સાધના કરવી, જો સૂત્ર આપ્યું છે, સાધના કરવી એટલે મોહને ઘટાડતા જવું અને જ્ઞાનને વધારતા જવું. મોહ ઘટાડવાનો એકમાત્ર ઉપાય છે જ્ઞાનને વધારવું, પણ જ્ઞાન વધારવું એ સમજણ સાથે. માત્ર શાસ્ત્રનું જ્ઞાન વધારવું, શબ્દોનું જ્ઞાન વધારવું, ભાષાનું જ્ઞાન વધારવું, એનાથી મોહ નહીં ઘટે, એનાથી અભિમાન આવશે. પણ જો મોહ ઘટાડવો હોય તો આખી વાત આ મૂકી છે કે જ્ઞાની દશા શેના આધારે ટકી રહી છે, કઈ જ્ઞાની દશા કહેવાય, અને જ્ઞાની એ કર્મને બાંધતો નથી ક્યારે બને, કે મોહનીય કર્મના ઉદયો આવે ત્યારે એમાં જે જોડાય નહીં તે, આવી એની જ્ઞાન દશા છે. એવી જાગૃત દશા છે, એવી અપ્રમત્ત દશા છે કે કર્મના ઉદયના નિમિત્તો આવે, પ્રસંગો આવે, સંસારની અંદર ચ્યુત કરી નાખે, કર્મ બંધ અપાવે, તે સમયે એ પોતાના જ્ઞાનની સત્તાને બતાવે, આત્માને પોતાનું ભાન ગુમાવે નહીં. તો મોહનીયના કર્મના ઉદયમાં ન જોડાવું અને પોતાના સ્વરૂપમાં ઠરવું, આને કહેવાય છે જ્ઞાન ભાવ. અને કર્મનો ઉદય આવે તેની સાથે જોડાઈ જવું, એને કહેવાય છે મોહભાવ. તો ઔદયિક ભાવ કોને કહે? મોહભાવ જ્યારે હોય ત્યારે ઔદયિક ભાવ હોય, કે જેવો ઉદય એવો જોડાઈ જાય. નાદુરસ્ત એટલે માંદો છે, તો એ વાત મૂકી છે. અને છેલ્લે કહે છે આ બધી ભ્રાંતિ ક્યારે ટળે? તો કહે છે આત્મામાં દ્રષ્ટિ રહે તો ભ્રાંતિ ટળે. આત્માનો ઉપયોગ, આત્મામાં સ્થિર થવો તે જ્ઞાન ભાવ, અને આત્માનો ઉપયોગ જગતના પદાર્થોમાં જોડાઈ જવો તે મોહભાવ. જો સૂત્ર કાંઈ બહુ કઠિન નથી, આ કોઈ સંસ્કૃતના શ્લોક યાદ રાખવા જેવું નથી. આત્માનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે એને કહેવાય જ્ઞાન ભાવ. એ કંઈ પરથી પ્રભાવિત થાય નહીં. અને આત્માનો ઉપયોગ જગતના પદાર્થોમાં જોડાઈ જાય, સુખ માટે જોડાય, કાંઈ દુઃખ માટે તો કોઈ પદાર્થ લેતો નથી. આપણે કે અગ્નિનો અંગારો લેતા નથી, પણ બરફનો કટકો લઈ સુખ માટે લઈએ, શીતળતા માટે લઈએ, દાઝવા માટે કોઈ કાંઈ લેતું નથી, કેમ કે દુઃખ માટે કોઈ કાંઈ ગ્રહણ કરતું નથી. એટલે જગતમાં પદાર્થોમાં જ્યારે જોડાય છે ત્યારે સુખ બુદ્ધિના કારણે જોડાય છે, દુઃખ બુદ્ધિના કારણે નહીં જોડાય. હા, પરિણામ પછી જોડાયા પછી આવે છે તો દુઃખ જ. તો આત્માનો ઉપયોગ આત્મામાં જોડાય તેમાં સ્થિર થાય એ જ જ્ઞાનીની દશા, અને બહાર જોડાય તે અજ્ઞાનીની દશા. આત્માનો ઉપયોગ નથી તેનું નામ ભ્રાંતિ, અને આત્માનો ઉપયોગ છે તેનું નામ જ્ઞાન. આખી વાત આ જ્ઞાનીની દશામાં જે પોતાને જ્ઞાની માને છે એમાં માત્ર એક જ અહીંયા વિચારણા આપી છે કે ભાઈ જ્ઞાની દશાને મોહભાવ છે કે નહીં, એ ક્ષીણ થયો છે, ક્ષય થયો છે, પ્રભાવી છે કે હળવો છે, એના ઉપર વિજય મેળવ્યો છે કે એ આપણા ઉપર વિજય મેળવે છે. મોહની સત્તા નીચે જ્ઞાની છે કે જ્ઞાનીની સત્તા નીચે મોહ છે, આ એકમાત્ર બેરોમીટર જેને કહીએ, માપવાનું સાધન. હા, કીધું ને કોઈ ખોટું કહેતો હોય તો તરત કે બેરોમીટર મૂકો, તાવ આવ્યો હશે તો હમણાં ખબર પડી જશે, થર્મોમીટર થર્મોમીટર મૂકો. એમ કોઈ જ્ઞાની છે કે નહીં, કે એને ભ્રાંત છે, એને ભ્રાંતિ છે, એ જ્ઞાની નથી પણ એને ભ્રાંતિ છે, એને માટે તેને માપદંડ શું કે એનો મોહભાવ કેટલો ઓછો છે? એક જ કા જીવની મોહ દશા છે અને કા એની જ્ઞાન દશા છે, કા એની પાસે મોહ ભાવ છે અને કા એની પાસે જ્ઞાન ભાવ છે, કઈ જ્ઞાન ભાવમાં છે અને કા મોહ ભાવમાં છે. હવે કોઈ માણસની આ રીતે પરીક્ષા કરવી હોય અથવા પોતાને પોતા વિશે જાણવું હોય કે મારામાં જ્ઞાન ભાવ કેટલો પ્રબળ થયો, કે ભાઈ આટલા આટલા વર્ષ થયા હું આટલી આટલી સ્વાધ્યાયની સાધના કરું છું, સત્સંગ કરું છું, ઉપદેશ આપું છું, ઉપદેશ લઉં છું, એટલા ગ્રંથોના વાંચન કરું છું, તો પોતાનું પણ જેને માપવું હોય તો થર્મોમીટર મૂકી દે કે મોહભાવ કેટલો પ્રબળ છે. જ્ઞાની દશા અને મોહભાવ સાથે સંબંધ છે. જો મોહભાવ ઓછો તો જ્ઞાન દશા વધારે, અને જો મોહભાવ વધારે તો જ્ઞાન દશા ઓછી. એક જ વાત. અને સંસારનું મૂળ મોહ. દુઃખનું મૂળ. મોહ ઉપરથી જ્ઞાન, જ્ઞાન તો પોતાની પાસે છે, મોહ એ પોતાનું ભૂલ છે અને અજ્ઞાન છે. એટલે અજ્ઞાન ટળે તો જ્ઞાન થાય, જ્ઞાન તો છે જ, કરવાનું નથી. જ્ઞાન પોતાનું, દરેક આત્મા જ્ઞાન સ્વરૂપ છે. રોગ કયો લાગુ પડ્યો છે એટલે કૃપાળુદેવે કયો સરસ શબ્દ ગાતા આપણે, આત્મભ્રાંતિ સમય રોગ નહીં, કોઈ રોગ લાગુ નથી પડ્યો ભ્રાંતિ સિવાય. તો ભ્રાંત કોને કહે એ આ ગાથામાં કહ્યું કે સાહેબ શું ભ્રાંતિનું સ્વરૂપ શું? મોહ, મોહ ભાવ પ્રબળ છે, જ્ઞાન ભાવ કરતા મોહ ભાવ વધારે પ્રબળ છે. કેટલીક વાર એવું બને કે આપણે બધા ગૃહસ્થી સાધકો, હજુ આપણે કઈ મુનિ દશા કે સર્વસંગ પરિત્યાગની સાધક દશા એવી ન આવી હોય તો પણ કેટલી બાબતની અંદર આપણે કહી શકીએ જ્ઞાન ભાવ આપણો સ્થિર રહે છે. આ કઈ વાત કરવી હોય તો આપણે જ્ઞાન ભાવથી કંઈક મારે નથી કરવું, તેનો જ્ઞાન ભાવ જોરદાર છે. પથ્ય અપથ્યમાં આપણને કે ભક્ષ્ય અભક્ષ્યમાં વિવેક આવે અને ટકવાની તાકાત આવે છે તો મોહ ભાવ અને જ્ઞાન ભાવ કે ભાઈ બહુ સરસ પીણું છે અને બહુ સરસ ખાવાની ડીશ છે તો એ કયો કે ના મારે ખાવી નથી, તો જ્ઞાન ભાવ ત્યાં ટકે છે. કારણ કે મોહ ભાવ એને મોહ નથી થતો. આપણે એમ તો આટલું બધું છે તમને આકર્ષણ ન થાય? આ રાત્રિ ભોજન તમે કરતા નથી ને અમે તમને જયારે આઈસ્ક્રીમનું કીધું ત્યારે તો હા પાડો, અને આવો સરસ મજાનો આઈસ્ક્રીમ છે, કઈ મોહ ન થાય, કઈ ઈચ્છા ન થાય. ગમે તેવી વસ્તુ પડી હોય તો પણ એમાં લેશ માત્ર પણ એનું મન ખેંચાય નહીં, જ્ઞાન ભાવ છે. જ્ઞાન ભાવ દ્રઢ હોવાને કારણે મોહ ભાવ શાંત થાય છે. એટલે જ્ઞાની દશાની ઓળખ, આ મોહ ભાવ કેટલો દબાયો છે, કેટલો છૂટ્યો છે, એ જ એકમાત્ર એનું માપદંડ છે. એટલે આ ગાથામાં જે ભ્રાંતિ છે એ સમજાવી છે. અને ખરેખર એ ભ્રાંતિ ટાળવી હોય તો કેમ ટળે? તો મોહ ટળે તો ભ્રાંતિ ટળે. વિશેષ આવતી ગાથામાં કોઈ જુદું સ્વરૂપ જ્ઞાનીનું બતાવે છે. અવસરે.